તો પ્રભુના વચનો તરફ આપણે જોઈએ તે પહેલા એક પ્રશ્ન છે બાઇબલમાંથી, અને તો આ પ્રમાણે છે. દાઉદે ગોફણના પથ્થરથી કોને મારી નાખ્યો? હા બોલીએ. કેટલાકને એમ થશે કે તમે અમને આ સહેલા પ્રશ્નો શું પૂછો છો, અમે તો કંઈ સાબા શાળાના બાળકો છીએ, કંઈક અઘરા પ્રશ્નો પૂછો તો હું અમે તમને જવાબ આપીએ. સારું, તારે બીજો એક પ્રશ્ન પૂછું. આ જે ગોલિયાથ હતો એના ભાઈનું નામ શું હતું? કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 5મી કલમ કોઈ વાંચશે? કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક 20મો અધ્યાય અને 5મી કલમ. આ કાળવૃત્તાંતનું પુસ્તક ઘણા બધાને વાંચવાનું નહીં ગમતું, કારણ કે બિગિનિંગમાં બધી મોસાવળી આવે છે, પણ એમાં પણ આપણને ઘણું બધું જાણવાનું અને શીખવાનું મળે છે. તો એના ભાઈનું નામ લાહમી હતું. તમને એ ખબર છે ગોલિયાથ કયા પ્રદેશનો હતો, કઈ જગ્યાનો હતો? ફલિસ્તીએ તમે જનરલ વાત કરી, પણ સ્પેસિફિક સ્ટેટ જગ્યા એમ કહેવાય, નોટ ધ સ્ટેટ, પણ ગાથનો ગાથ. જયારે જયારે ઇસરાયલ પુત્રોની હાર થતી હતી ને ત્યારે એવા ગીતો ગવાતા હતા કે ભાઈ આ ગાથમાં આ વાત કરશો નહીં હો, કારણ કે શરમજનક વાત હતી. ઇસરાયલ પુત્રો જો હાર થાય તો ફલિસ્તીઓ ખુશ થાય, અને એનો જે મુખ્ય માણસ હતો તે ગોલિયાથ હતો. તમને એ ખબર છે ગોલિયાથ કયા વંશનો હતો? આઈ થિંક કાળવૃત્તાંતના પુસ્તકમાં જ બધી બાબતો લખેલી છે, પણ એ રફાઇમના વંશનો એ માણસ હતો. જ્યારે દાઉદ ને ગોલિયાથની જે લડાઈ થાય છે અને ગોફણ મારીને એને મારી નાખે છે, ત્યારે બીજું કામ દાઉદ જે કરે છે કે જે આ ગોલિયાથ ને ધૂળ ભેગો કરી નાખે છે, ને પછી એના કમરે જે લટકાયેલી તરવાલ હતી એ તરવાલથી ગોલિયાથનું ડોકું કાપી નાખે છે. અને શાસ્ત્રમાં લખ્યું છે કે દાઉદે પછી એ ડોકું લઈને યરૂશાલેમ માણ્યું અને એક જગ્યાએ એને દાટ્યું, અને એ જગ્યા તો આ ગલગથા કહેવાય છે, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ ઊભો કરવામાં આવ્યો એ જગ્યા હતી. એટલે બાઇબલમાં જૂના કરારમાં ગોલિયાથ એ શેતાનનું રૂપક છે, જ્યારે દાઉદ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર છે. કોઈક વાર આપણે સમય હશે તો એ સંબંધે આપણે ફરી જોઈશું, પરંતુ એ ગોલિયાથના નામ પરથી કદાચ બની શકે કે ગલગથા, ગોલિયાથ પરથી ગલગથા પડ્યું હોય, અને એ ગલગથા ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ ઊભો કરવામાં આવ્યો. એટલે શેતાનને હાર આપવામાં આવી. આજે વધસ્તંભ છે એ હારનું નથી પણ વિજયની નિશાની છે. શેતાનને કચડી નાખવામાં આવ્યો, મારી નાખવામાં આવ્યો, અને મરણ અને કબર અને દફન અને રુદન આ બધા જે બાબતો છે એની ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજયવંત જીત મેળવી. આ તો ખાલી મને આમ જ વિચાર થયો કે હું વધસ્તંભની કેટલીક વાતો કરવાની છે ત્યારે થોડુંક તમને જાણી દઉં. હવે ગુડ ફ્રાઈડે પછીનો જે શનિવાર આવે છે દિવસે જો તમે હાજર રહ્યા હશો તો એફેસીઓના પત્રમાંથી આપણે જોયું હતું 2 અધ્યાયની 1-10 કલમમાં, અને એમાં આપણે આ ખાસ બાબતો જોઈ હતી કે આપણે ક્યાં હતા અને ક્યાં આવ્યા, આપણે કેવા હતા અને આપણે કેવા બન્યા, અને આપણે એ પણ છેલ્લે જોયું હતું તો કે આ બધું કેવી રીતે બન્યું. તો એમાં પણ મેં ત્રણ ક બાબત તમને બતાવી હતી કે એક કરુણાથી થયું, એક કૃપાથી થયું અને ક્રોસથી થયું. બીજો અધ્યાય ને 1-10 કલમ. પણ હું જયારે આનો ક્વાઇટ ટાઈમ કરતો હતો, 11મી કલમ થી આગળ વાંચતો હતો, ત્યારે પણ મને એવી જ કોઈ બાબતો જે 1-10 કલમમાં પાઉલે લખી છે એનું જાણે રિપીટેશન થતું હોય એવું લાગ્યું. હવે એટલી વાત ખાસ યાદ રાખજો કે બાઇબલમાં કોઈ વાતનું રિવિઝન થતું હોય, રિપીટેશન થતું હોય તો એ બહુ અગત્યની બાબત હોવી જોઈએ. અને પાઉલ જેલમાં રહ્યા રહ્યા જે પત્ર લખે છે, કારણ કે આ પત્ર લખાવે ત્યારે જેલમાં હતા અને ત્યારે આ બધી બાબતો આપણને જણાવે છે. હવે આપણી પાસે જે ચાર સુવાર્તા છે એ તો ખાસ કરીને જેમણે પ્રભુનો સ્વીકાર નથી કર્યો તેમના માટે જાણે કે ખાસ છે. બીજી પણ કેટલીક વાતો છે કે જે આપણને બહુ ઉપયોગી થઈ પડે, પરંતુ જે પત્રો આપણી પાસે છે, જે પાઉલે લખ્યા, પિત્તરે લખ્યા, યોહાને લખ્યા, યહુદાએ લખ્યા, અને એ જે બાબતો છે એ તો વિશ્વાસીઓ માટે છે જેમણે પ્રભુનો સ્વીકાર કર્યો છે તેમને માટે ખાસ લખવામાં આવ્યા છે. અને એટલા માટે પાઉલ પ્રેરિત જે 11 અને 12 બે કલમો છે તેમાં આપણો ભૂતકાળ યાદ કરાવતા 7 બાબતો અહીંયા આગળ બતાવે છે કે આપણે ભૂતકાળમાં કેવા હતા. એ કહે છે કે આપણે તો વિદેશી હતા, 11મી કલમ. અને 11મી જ કલમમાં એવું લખ્યું છે કે આપણે તો બે સુન્નતી, જે લોકોએ સુન્નત કરાવી હતી મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે, તેઓ આપણને બે સુન્નતી કહેતા. અને પછી 12મી કલમમાં પણ લખ્યું છે કે તે વખતે આપણે ખ્રિસ્ત રહિત અને ઇસરાયલના પ્રજાપણાના હક વગરના અને વચનના કરારથી આપણે પારકા હતા. આપણી પાસે કોઈ આશા નથી, આશા રહી. અને 7મી બાબત કહે છે કે દેવ વગરના, વિધાઉટ ગોડ, એવા આપણે હતા. આ બે જ કલમની અંદર 3 વખત હતા, હતા, હતા એવા શબ્દો જોવા મળે છે જો તમે ધ્યાનથી વાંચો તો. એ બાબત એ બતાવે છે કે આપણો ભૂતકાળ કેવો હતો, જ્યાં આપણે પ્રભુ ઈસુનો સ્વીકાર નહોતો કર્યો, જ્યાં આપણે વધસ્તંભની પાસે આવ્યા નહોતા, જ્યાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીને ટચ કર્યું નહોતું, તે પહેલા આપણી પરિસ્થિતિ કેવી હતી એ બાબત અહીંયા આગળ પાઉલ પ્રેરિત આપણને બતાવે છે આ શરૂઆતની બે કલમમાં, 11 અને 12મી કલમમાં. પણ જેવા તમે 13મી કલમમાં એન્ટર થાઓ છો ત્યાં આગળ એક અગત્યનો શબ્દ જોવા મળે છે અને તે પણ છે. અને મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે પવિત્ર શાસ્ત્રમાં એવા ઘણા પણ છે કે જે પણથી આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. અને અહીંયા આગળ પણ આપણને એ જ વસ્તુ જોવા મળે છે. જો તમે 13મી કલમ વાંચશો તો એમાં લખ્યું છે કે પણ તમે જેઓ પહેલા દૂર હતા તે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાછા આવ્યા છો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીને લીધે, વધસ્તંભને લીધે, તેના અત્યંત પ્રેમને લીધે આપણી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અને પ્રભુ ઈસુને લીધે, વધસ્તંભને લીધે પરમેશ્વર પિતાએ આપણું સમાધાન કર્યું છે. હવે બાઇબલ આપણને જણાવે છે કે જેઓ જગતના છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. યાકુબના પત્રમાં પણ એવું લખ્યું છે કે જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે. જો તમે 4 અધ્યાય અને 4 કલમ વાંચો, યાકુબ 4:4, જો તમે જગત પર પ્રેમ રાખો છો, જગતના વાનાઓ પર પ્રેમ રાખો છો, જગતના મિત્ર થયા છો, તો બાઇબલ એવું જણાવે છે કે તમે ઓટોમેટિક ઈશ્વરના દુશ્મન બની જાઓ છો. અને આ એક જાતનો આત્મિક વ્યભિચાર છે. કેવી રીતે? તો માથીની સુવાર્તામાં લખ્યું છે કે જુઓ વર આવ્યો છે અને એને મળવા બહાર નીકળો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે જાણે કે પતિ હોય, વર હોય, હસબન્ડ હોય એવું ચિત્ર છે. તો કન્યા કોણ છે? મંડળી છે, આપણે છે. પણ આપણે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરવાને બદલે બીજા કોઈ ધણીને, બીજા કોઈ હસબન્ડને, બીજા કોઈ પતિને પ્રેમ કરીએ છીએ જગતના રૂપી, તો આપણે વ્યભિચાર કરીએ છીએ. અને એટલા માટે યાકુબ બહુ સરસ જણાવે છે, અને જેણે આ ભાષાંતર કર્યું છે એણે પણ બહુ એક્યુરેટ કર્યું છે કે ઓ વ્યભિચારણીઓ, નાન્યતર ભાષામાં આ લખેલું છે. ઓ વ્યભિચારીઓ એવું નથી લખ્યું, પણ ઓ વ્યભિચારણીઓ એટલે લેડીઝને ઉચ્ચારીને જે વાત કરવામાં આવે એવા ભાષાંતરના શબ્દો અહીં વાપરેલા છે, અને એકદમ પરફેક્ટ છે. ભલાઓ આ મંડળી માટે, આ મારા અને તમારા માટે લખેલા છે. જો આપણે જગત પર પ્રેમ રાખીએ છીએ તો, અને એટલા માટે એ બહુ જરૂરી છે કે આપણું ઈશ્વરની સાથે સમાધાન થાય. અને એટલા માટે 14મી કલમે એમ લખ્યું છે કે તે આપણું સમાધાન છે, તેણે બંનેનું એક કર્યું છે અને આપણી વચ્ચેની આડી ભીત પાડી નાખી છે. માણસ અને ઈશ્વર એ વચ્ચે એક આડી ભીત ત્યાં આગળ ઊભી થાય છે. જ્યારે માણસ પોતે ઈશ્વરના દુશ્મન બને છે, તેના વેરી બને છે ત્યારે, અને આ ભીતને વધસ્તંભની મારફતે તોડી પાડવામાં આવી છે. જર્મનીની અંદર એક આવી ભીત ઊભી કરવામાં આવી હતી, એનું જે શહેર છે બર્લિન તેની અંદર. અને હમણાં જ ગયા વર્ષે જ નવેમ્બરની 9મી તારીખે 2010માં એની 21મી એનિવર્સરી ઉજવવામાં આવી, કારણ કે 28 વર્ષ પછી આ જાયન્ટ ભીતને તોડી નાખવામાં આવી. અને જે ઈસ્ટ અને વેસ્ટ જર્મની વચ્ચે જે સંબંધ નહોતો તે સંબંધ સંસ્થાપિત થયો. અને 1989માં જર્મન રેડિયોએ અને ટેલિવિઝને જાહેર કર્યું કે આ ભીતને હવે તોડી પાડવામાં આવે છે, અને મોટા મોટા બુલડોઝરોને લાવીને આટલી ભયંકર મોટી ભીતને તોડી પાડવામાં આવી. એટલા માટે કે હવે એમના પ્રશ્નોનું સમાધાન થયું છે, અને હવે ઈસ્ટમાંથી વેસ્ટ ને વેસ્ટમાંથી ઈસ્ટમાં જો ટ્રાવેલિંગ કરવું હોય તો કોઈ મુશ્કેલી પડે નહીં. વેલાઓ આ હિસ્ટ્રીની વાત, ઇતિહાસની વાત અને બનેલા બનાવની વાત છે. પરંતુ એના પહેલા પણ બાઇબલમાં જે હિસ્ટોરિકલ બાબત બની વધસ્તંભની મારફતે તે આપણને જોવા મળે છે આ કલમમાં, 14મી કલમમાં. સૌથી મોટી ભીત ઈશ્વર અને માણસની વચ્ચે હતી, અને તે વધસ્તંભ દ્વારા તોડી પાડવામાં આવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા આ ભીતને પાડી નાખવામાં આવી છે. અને પ્રભુનું વચન એમ કે છે કે દેવની સાથે સમાધાન કરવામાં આવ્યું. એક બીજી ભીત પણ અહીંયા આગળ આપણને જોવા મળે છે, જે 11મી કલમમાં આપણે જોયું કે એ લોકો તમને વિદેશીઓ કહેતા હતા, બેસુન્નતીઓ કહેતા હતા. કોણ? યહૂદી લોકો. એટલે યહૂદી વચ્ચે અને વિદેશી વચ્ચે જે ભીત હતી તે પણ આ બધા સ્તંભની મારફતે તોડી પાડવામાં આવી છે. કેવી રીતે? જવાબ 15મી કલમમાં પણ આગળ છે. સલાહ કરીને પોતાનામાંનું તે બેનું એક નવું માણસ કરવાને વધસ્તંભ ઉપર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરવાને તેણે પોતાના દેહથી વિધિઓમાં સમાયેલી આજ્ઞાઓ સાથેના નિયમ શાસ્ત્રરૂપ વેરને નાબૂદ કર્યું. મારી સમજમાં આવતું નથી કે આ નિયમશાસ્ત્ર એ વેરરૂપ કઈ રીતે હોય શકે. બાઇબલ તો એમ જણાવે છે કે ભાઈ નિયમ તો સારો છે, તો પછી પાઉલ પ્રેરિત એમ કેમ કે છે કે નિયમશાસ્ત્રરૂપ વેરને નાબૂદ કર્યું? બાઇબલ એ પણ જણાવે છે કે કોઈ પણ માણસ નિયમશાસ્ત્રથી ન્યાયી ઠરી શકતું નથી. જો તમે યાકૂબનો પત્ર બીજો અધ્યાય અને 10મી કલમ જુઓ, યાકૂબનો પત્ર બીજો અધ્યાય અને 10મી કલમ. તમે 10 આજ્ઞામાંથી 9 આજ્ઞા બહુ ચુસ્તપણે પાળો, પછી એક જ આજ્ઞાનું ઉલ્લંઘન કરો તો તમે આખા નિયમશાસ્ત્રના અપરાધી ઠરો છો. હકીકતમાં તો જે પહેલા 5 પુસ્તકો છે એનું નામ જ નિયમશાસ્ત્ર, અને એમાં જાત જાતના નિયમો આપણે વાંચીએ છીએ. એટલે બાઇબલ એ પણ જણાવે છે કે નિયમથી કોઈ માણસ ન્યાયી ઠરી શકતું નથી. એના હું તમને બે દાખલા આપું, એક જૂના કરારમાંથી અને એક નવા કરારમાંથી. નિયમશાસ્ત્ર એવું કહે છે, ચોથી આજ્ઞા એવું કહે છે કે વિશ્રામવાર પવિત્ર પાડવો. અને આ તો એક જનરલ સ્ટેટમેન્ટ છે, પણ એના પાછળ જુદા જુદા નિયમો છે કે ભાઈ વિશ્રામવારે ત્યારે કોઈ કામ નહીં કરવાનું. તું નહીં, તારી વાઇફ નહીં, તારા બાળકો નહીં, તારો ચાકર નહીં, તારું ગધેડું પણ નહીં, બધાએ એ દિવસે આરામ કરવાનો. એક માણસ હતો અને શાસ્ત્રમાં લખ્યું છે કે લાકડા વીણવા બહાર નીકળ્યો, ને કોઈએ જઈને મૂસાને ખબર આપી કે ભાઈ નિયમશાસ્ત્ર તો આવું કહે છે કે વિશ્રામવાર પવિત્ર પાડવો, પણ આ પેલા ભાઈ તો લાકડા વીણવા બહાર નીકળ્યા છે. અને મૂસાનો માર્ચિંગ ઓર્ડર છૂટ્યો. શું? એક જ શિક્ષા હતી, પથ્થર મારી નાખો. બધું ટોળું ગયું અને એને મારી નાખ્યો. એ માણસના લાકડા ને માણસ ને એની ઉપર પથ્થરનો મોટો ડગલો થઈ ગયો. આ નિયમશાસ્ત્ર છે. હવે આપણે નવા કરારમાં આવીએ. ત્યાં આગળ એક બાઈ છે કે જે વ્યભિચાર કરતા પકડાય છે. એનો લાવનારા, પકડી લાવનારા પણ નિયમશાસ્ત્રના ઉપદેશકો, ફરોશીઓ અને શાસ્ત્રીઓ અને નિયમ ઉપદેશકો છે. અને તેઓ એને પ્રભુ ઈસુની પાસે લાવે છે અને રેફરન્સમાં પણ મૂસાનું નિયમશાસ્ત્ર જ બતાવે છે કે મૂસાના નિયમશાસ્ત્રમાં એવું લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ વ્યભિચાર કરતા પકડાય તો એવી એને પથ્થરે મારવી, અને દરેકના હાથમાં મોટા મોટા પથ્થરો હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તો એવું લખવામાં આવ્યું છે કે એ કોઈને નિયમ ઠરાવવા માટે કે ન્યાયાધીશ કરવા માટે હું આવ્યો નથી, પણ હું તો જગતનું તારણ કરવા આવ્યો છું. પણ તો પ્રભુ ઈસુની પાસે એક એવો કેસ લાવીને મૂકી દીધો કે પ્રભુ આ બાબત આવી બની છે અને નિયમશાસ્ત્ર આવું કહે છે, હવે તમારું કહેવું શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કશું બોલતા નથી, પરંતુ આંગળીથી ધૂળમાં લખે છે. પરંતુ આ લોકોને આટલાથી સંતોષ થતો નથી, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે બોલવાનું શરૂ કરે છે. અને એમણે એક માર્ચિંગ ઓર્ડર એવો છોડ્યો કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો પથ્થર આ બાઈની પર મારે. પિન ડ્રોપ સાયલન્ટ, ટાંકડી પડે તો અવાજ આવે, કોઈ કશું બોલતું નથી. પથરા હાથમાંથી પડી જાય છે, બધાનું એટેન્શન બદલાઈ જાય છે, શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ઘરડાથી માળીને નાના સુધી એક પછી એક બધા ચાલ્યા ગયા, અને ફક્ત આ બાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બે જ ઉભા રહ્યા. બોલાવો, આ ખોટું તો હતું જ, આ નિયમની વિરુદ્ધ હતું, પરંતુ હવે આ કૃપા આપવામાં આવી, માફી આપવામાં આવી, બીજી તક આપવામાં આવી, છુટકારો આપવામાં આવ્યો. અને શાસ્ત્રમાં લખ્યું છે કે તેના લોહીએ કરીને તમે પાસા રહેશો, એના માટે વધસ્તંભ પર લોહી વહેવડામાં આવ્યું, જેથી કરીને નિયમ શાસ્ત્ર રૂપ વેરને નાબૂદ થાય. હું ને તમે જે જમાનામાં અત્યારે જીવી રહ્યા છે એ ગ્રેસ પીરિયડ છે, કૃપાનો જમાનો છે, કે પ્રભુ ધીરજ રાખે છે, પ્રભુ રાહ જુએ છે, પ્રભુ એવી ઈચ્છા રાખે છે કે આ મારો દીકરો કે મારી દીકરી પાછી પડશે એના પાપમાંથી, અને એ રાહ જુએ છે પસ્તાવો કરીએ એના માટે. બોલાવો, જો ઈશ્વરની સાથે આપણું સમાધાન થાય છે, જો ઈશ્વરની સાથે આપણે સલાહમાં જીવીએ છીએ, તો ઈશ્વરની જે શાંતિ છે તેનો પણ આપણને અનુભવ થાય છે. 17મી કલમ તમે જુઓ, તેણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિની સુવાર્તા પ્રગટ કરી. વેગળાઓમાં હું, તમે અને જે લોકો યહૂદી નથી એ બધા જ આવી જાય છે, એટલે આપણે વિદેશીઓ. પાસેનામાં એટલે પ્રભુ ઈસુના કુળમાં, યહૂદીમાં, જેઓ યહૂદી તરીકે જન્મ્યા છે તેઓની વાત કરે છે. પણ આ બંનેને પ્રભુનું વચન એક જ વાત રજૂ કરે છે, વેગળા હોય કે પાસે હોય એમને શાંતિની સુવાર્તા પ્રગટ કરી. કોણે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ સુવાર્તા મને અને તમને મફત મળી છે. પ્રભુ ઈસુનો જન્મ થયો નહોતો તે પહેલા 700 વર્ષ પહેલા યશાયા પ્રબોધકે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે તેને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. પ્રભુ ઈસુનો જન્મ થયા પહેલા 700 વર્ષ પહેલા પ્રભુ ઈસુનું નામ કેવું હશે અને એના નામનો શું અર્થ હશે તે આપણને બાઇબલમાં જોવા મળે છે. પરંતુ એ જયારે 700 વર્ષ પૂરા થયા અને પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે દૂતોએ એવી જાહેરાત કરી કે પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, ને જે પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. આ શાંતિનો સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, અને જેઓ એની પ્રસન્નતામાં જીવન જીવે છે દરેકને શાંતિનો અનુભવ થાય છે. એટલે સમાધાન થાય છે તો સલાહ થાય છે, અને સલાહ થાય છે તો શાંતિ થાય છે. જે લોકો ઈશ્વરની સાથે આ સમાધાન કરેલું છે તેઓને માણસોની સાથે સમાધાન કરતા વાર લાગતી નથી. પણ જેઓએ ઈશ્વરની સાથે જ સમાધાન કર્યું નથી તેમને માણસોની સાથે પણ સમાધાન કે સલાહ કરતા મુશ્કેલી પડે છે. અને એટલા માટે આપણે બધા પ્રશ્નો જોઈએ છીએ, આપણા કુટુંબોમાં પ્રશ્નો, મંડળીમાં પ્રશ્નો, સમાજમાં પ્રશ્નો. હમણે કોઈક એવો રિપોર્ટ આપ્યો, ઇન્ડિયાથી આવ્યા હશે એમણે, કે ઇન્ડિયામાં તો 25-25 વર્ષની છોકરાના છૂટાછેડા થયા છે. કોઈ એક મહિનો રહ્યા, કોઈ 2 મહિના રહ્યા, કોઈ 3 મહિના હસબન્ડ સાથે રહ્યા, અને પછી 5 નહીં છૂટાછેડા. આપણે સમાધાન કરવા કે સલાહ કરવા કેટલા તત્પર છે. કુટુંબમાં કેવા બધા પ્રશ્નો ઉભા થાય છે, સાસુ અને વહુના પ્રશ્નો, ભાભી ને નણંદના પ્રશ્નો, ભાઈ ને ભાઈના પ્રશ્નો, ભાઈ ને બહેનના પ્રશ્નો. જો પ્રભુ સાથે સમાધાન થયું હોય તો માણસો સાથેનું સમાધાન સરળ બને છે. આપણે કેવા હતા એ 7 બાબતો પાવલ પ્રેરિત આપણને જણાવી કે આપણે આવા હતા, પરંતુ હવે કેવા બન્યા તો 19મી કલમમાં જુઓ, માટે તમે હવે પારકા તથા વિદેશી નથી પણ પવિત્રો સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. ભલો, આ બદલાયેલી પરિસ્થિતિ 19મી કલમમાં જોવા મળે છે. પહેલા કે પારકા હતા, પણ હવે પોતાના બન્યા છે. કેવી રીતે? યોહાન 1:12, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને આપણે એના પોતાના બન્યા, હવે પારકા રહ્યા નથી. બીજું કોરંથી 6:17-18 એવું લખ્યું છે કે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ, એટલે હું તમારો અંગીકાર કરીશ ને તમે મારા દીકરા દીકરીઓ બનશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે. પહેલા કોણ હતા? તો કે વિદેશી હતા. હવે શું બન્યા? તો કે સ્વદેશી બન્યા. હું જયારે આ દેશમાં આવ્યો ને 1990માં, ત્યારે હું પરદેશી હતો, પરંતુ 5 વર્ષ પછી મને સિટીઝનશીપ મળી એટલે હું હવે સ્વદેશી બન્યો. હવે હું અમેરિકન કહેવાય. મને સરકારે સર્ટિફિકેટ આપ્યું અને તમને પણ આપ્યું હશે. ફિલિપીઓના પત્રમાં એમ લખ્યું છે 3:20 કે આપણી નાગરિકતા આકાશમાં છે અને ત્યાંથી પણ આપણે તારનાની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. પહેલા આપણે પાપી હતા, પરંતુ અહીંયા આગળ એવું લખ્યું છે 19મી કલમમાં, પણ પવિત્રોની સાથેના હવે આપણે પવિત્ર બન્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી. એક બહુ સરસ વ્યાખ્યા આપી છે દેવની મંડળીની. આપણે એક કલમ જોઈ લઈએ, કોરિન્થીયોનો 1 પત્ર, તેનો 1 અધ્યાય અને 1 કલમ. કોરિન્થમાંની દેવની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવ્યા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં પવિત્ર કરવામાં આવે, આ બધી આપણી પરિસ્થિતિ બદલાઈ ગઈ. અને પછી આગળ શું કહે છે? કે એક નગરના રહેવાસી. બોલો, આ બીજું કોઈ જ નગર નહીં, પણ યોહાને જે પ્રકટીકરણના 21મા અધ્યાયમાં જોયું હતું કે જુઓ મેં નવું યરુશાલેમ આકાશમાંથી ઉતરતું જોયું, એના મેમ્બર સિટીઝનશીપ હું અને તમે બન્યા કે બની શકો છો. કેવી રીતે? જ્યારે તમે દેવના કુટુંબના માણસો બનો છો ત્યારે. આખી જે 19મી કલમ છે, વેરી ઇન્ટરેસ્ટિંગ. પારકા અને વિદેશી હતા, પણ પવિત્ર બન્યા, એક નગરના રહેવાસી બન્યા અને દેવના કુટુંબના માણસો બન્યા. જ્યારે તમે પસ્તાવો કરો છો, પ્રભુ ઈસુના લોહીમાં માફીનો અનુભવ કરો છો, ત્યારે તમે દેવના કુટુંબના સભ્ય બનો છો. અને જ્યારે તમે દેવના કુટુંબના સભ્ય બનો છો, ત્યારે તમે દેવની મંડળીના સભ્ય બનો છો. જ્યારે રેપ્ચર થશે અને જે મંડળી ઉંચકાઈ જશે, તે મેથોડિસ્ટ મંડળી નહીં, સાલ્વેશન મંડળી નહીં, સીએનઆઈ ચર્ચ નહીં, અલાયન્સ કે બ્રધરન મંડળી નહીં, પણ પાઉલ જે લખે છે ને કે દેવની મંડળી એ ઉંચકાઈ જશે. અને હું જ્યારે આનું મનન કરતો હતો ત્યારે આખા બાઇબલમાંથી જો દેવની મંડળીનું રિયલ ચિત્ર મને જોવા મળ્યું હોય તો આ છેલ્લી જે 3 કલમો છે 20, 21 અને 22 તેમાં આપણને જોવા મળે છે. તમે કહેશો કઈ રીતે? હું તમને સમજાવું. જો એમાં સૌથી પહેલો પાયો આપવામાં આવ્યો છે 20મી કલમ, પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ત્યાર પછી કોર્નરસ્ટોન, મુખ્ય પથ્થર છે એની વાત છે, અને તો કોઈ નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે એની વાત છે. જો તમે ઇઝરાયલ જાઓ ને યરુશાલેમ જાઓ તો ત્યાં જે કઈ મંદિરો જોશો એ બધા જ પથ્થરોના બાંધેલા છે. આપણા જે અમેરિકામાં હોય છે ને એવા નહીં, ક્યાં ક્યાં તો થોડુંક પથ્થરનું બાંધીને પછી લાકડા અને પેલું જાત જાતના સીટો મૂકીને આખું કન્સ્ટ્રક્શન કરી દે, પણ યરુશાલેમમાં જાઓ, ઇઝરાયલમાં જાઓ તો ત્યાં બધું જ બાંધકામ પથ્થરોનું છે. એટલે જે મેઇન પથ્થર હોય કે જેની સાથે બધી બાંધણી એકબીજાની સાથે જોડાઈ રહે એને કોર્નરસ્ટોન કહે. મુખ્ય પથ્થર, અને એ તો બીજું કોઈ નહીં પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને ત્યાર પછી બાંધણી આવે છે, ઈંટો ને સિમેન્ટ ને રેતી ને લાકડા ને ઉપરનું છત ને આ બધું આવે છે. એ બધું તે દરેકે દરેક મંડળીના જે સભ્યો છે તેની ઉપમારૂપ છે. સાથે સાથે અહીંયા આગળ આપણે બીજું પણ જોઈએ છે, આમાં ત્રિએક ઈશ્વરની હાજરી જોઈએ છે. જો એમાં સર્વશક્તિમાન પ્રભુની વાત છે, 21મી કલમ પ્રભુમાં. ત્યાર પછી ઈશ્વર પુત્રની વાત છે, 20મી કલમ ઈસુ ખ્રિસ્ત પોતે. અને ત્યાર પછી ઈશ્વર પવિત્ર આત્માની વાત છે, 22મી કલમ આત્મામાં એકબીજાની સાથે. ઈશ્વર પુત્ર છે, ઈશ્વર પિતા છે, ઈશ્વર પવિત્ર આત્મા છે. આ રિયલ ચર્ચ, રિયલ ચર્ચ તે તમે ને હું છીએ, નહીં કે આ. અને એ જે રિયલ ચર્ચ છે એમાં ઈશ્વરનો વાસો છે, કારણ કે અહીં એ પણ લખ્યું છે દેવના નિવાસને માટે. જેમાં ઈશ્વરનો નિવાસ છે, જેમાં પવિત્ર આત્મા કાયમનો વાસો કરે છે, આ દેવળમાં નહીં. આ દેવળમાં ઈશ્વરની હાજરી હોય છે, ઈશ્વર અહીં અત્યારે હાજર છે, ઈશ્વરનો મહિમા ઈશ્વરનું ગૌરવ અહીં ઉતરી આવે છે. ઈશ્વરની હાજરી હું મારી સ્પિરિચ્યુઅલ આઈસથી જોઈ શકું છું, અનુભવી શકું છું, પણ એ પરમેનન્ટ નથી, ટેમ્પરરી છે. પરંતુ પરમેનન્ટ હાજરી તે મારામાં છે. તમે દેવનું મંદિર છો, તમારામાં દેવનો આત્મા વસે છે, એ શું તમે જાણતા નથી? કોરિન્થના પત્રમાં એવું લખેલું છે. ને આપણી પાસે એ વાત પણ છે કે જે હાથે બાંધેલા મંદિર છે એમાં ઈશ્વરનો વાસો નથી. સુલેમાનને જ્યારે આ મોટું કામ સોંપવામાં આવ્યું ને, પ્રભુનું મંદિર બાંધવામાં આવ્યું ને, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એને આ હતો કે જો આકાશોનું આકાશ તારો સમાવેશ કરી શકતો નથી તો પ્રભુ હું તારે સારે કેવું મંદિર બાંધું. જૂના કરારમાંથી એક કલમ આપણે જોઈએ જે બતાવે છે કે ઈશ્વર હાથે બાંધેલા મંદિરમાં રહેતો નથી. કાળવૃત્તાંતનું પહેલું પુસ્તક 17મો અધ્યાય અને 5મી કલમ. પહેલું કાળવૃત્તાંત 17મો અધ્યાય અને 5મી કલમ, તેમાં આ પ્રમાણે લખેલું છે, કેમકે હું ઇસ્રાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું મંદિરમાં રહ્યો નથી, પણ એક તંબુથી બીજા તંબુમાં અને એક મંડપથી બીજા મંડપમાં ફરતો રહ્યો છું. પ્રભુ પોતે જ જણાવે છે કે હું કોઈ મંદિરમાં રહ્યો નથી, પણ હું તો તમારી સાથે કેમ ફરતો રહ્યો છું? કારણ કે ઇસ્રાયલ પુત્રો ફરતા હતા અને મારો વાસો તો ઇસ્રાયલ પુત્રોમાં હતો કે જે લોકો તંબુમાં અને મંડપમાં મારું ભજન કરતા હતા અને રહેતા હતા, એટલે હું તો તેઓમાં છું. આપણે નવા કરારમાંથી એક રેફરન્સ જોઈએ, પ્રેરિતોના કૃત્યો તેનો 7મો અધ્યાય અને 48મી કલમ તમે જુઓ. પ્રેરિતોના કૃત્ય 7મો અધ્યાય અને 48મી કલમ, એમાં આ પ્રમાણે લખ્યું છે, તો પણ હાથે બાંધેલા મંદિરમાં પરાત્પર દેવ રહેતો નથી. બીજી એક કલમ બતાવું તમને, 17મો અધ્યાય અને 24મી કલમ જુઓ. પ્રેરિતોના કૃત્ય 17મો અધ્યાય અને 24મી કલમ જુઓ. જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું છે તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. અને એટલે વાલાઓ, આ જે એફેસના પત્રમાં જે છેલ્લી ત્રણ કલમો આપણે જોઈ કે જેમાં આત્મિક ચર્ચ બતાવ્યું છે, એ રિયલ ચર્ચ અને એ ટ્રિનિટી આ જગ્યાએ આપણને જોવા મળે છે. અને એ રિયલ મંડળી છે કે જે ઉંચકાઈ જવાની તૈયારીમાં છે, જેણે પ્રથમ ઈશ્વરની સાથે સમાધાન કર્યું છે, અને જે માણસોની સાથે સલાહસમ અને શાંતિમાં રહે છે, જેનામાં વેર અને ઝેર નથી પણ પ્રેમ અને પવિત્રતા છે, જે જોડાઈને રહે છે, જે પ્રભુમાં વૃદ્ધિ પામે છે, જેનામાં ઈશ્વરનો વાસો છે, જેનામાં પવિત્ર આત્માનું ફળ દેખાય છે. કેવી રીતે? તો કે છે, વ્યવહારમાં, વાણીમાં, વર્તનમાં કયું ફળ દેખાય છે? તો કે છે, પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયરૂપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ છે. બોલાવો, એ મંડળીના સભ્યો છે અને એ મંડળી ઉચકાઈ જવાની તૈયારીમાં છે. આ વચનના પ્રકાશમાં આપણે પોતે આપણી પરીક્ષા કરીએ અને આપણે આપણી તપાસ કરીએ. આપણે આંખો બંધ કરીએ અને આપણે પ્રાર્થના કરીએ. આપણે શાંત રહીએ અને આ વચનના પ્રકાશમાં આપણે પોતાને તપાસીએ. આપણે આત્મ પરીક્ષા કરીએ. આપણે માની ના લઈએ પણ વેરીફાઈ કરીએ અને આપણે પોતાને પૂછીએ કે શું પ્રભુ સાથે મારું સમાધાન થયું છે? શું મેં પ્રભુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો છે? શું મારા જીવનમાં એવું કોઈ પાપ છે કે જે છાનું, છુપાયેલું, સંતાયેલું કે વળગી રહેલું છે? શું એવું કોઈ પાપ છે કે જેની કબૂલાત કરવાની બાકી છે? જો તેનો જવાબ હા હોય તો વાલાઓ તે હમણાં જ કરો. કારણ કે બાઇબલ કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. શું મારે બીજાઓ સાથેના સંબંધ કેવા છે? કુટુંબમાં, સગાવાલામાં, મિત્રોમાં, મંડળીમાં, વર્કપ્લેસમાં, નોન ક્રિશ્ચિયન વર્લ્ડમાં? જો કોઈ સમાધાન કે સલાહ કરવાની હોય તો હું તેમાં પ્રથમ પગલું ભરવા તૈયાર છું. શું મારે પ્રભુ અને માણસો સાથે શાંતિ છે? કારણ કે રૂમી 12:18 એવું લખ્યું છે કે જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળી મળીને ચાલો. છેલ્લો પ્રશ્ન છે, શું હું દેવના કુટુંબનો સભ્ય બન્યો છું? શું હું દેવની મંડળીનો સભ્ય બન્યો છું? શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની આતુરતાથી રાહ જોઉં છું? અને જો રેપ્ચર થાય તો હું ગગનમાં ઉચકાઈ જવા અને પ્રભુને મળવા તૈયાર છું? સ્વર્ગમાંના અમારા પ્રેમી પ્રભુ, તમારા જીવંત અને અદ્ભુત અને ખાતરીદાયક વચન માટે અમે તમારો આભાર માનીએ છીએ. તેના વચનના પ્રકાશમાં અમે પોતાને તપાસી શકીએ અને પ્રભુ જે પ્રાર્થના તમારા સેવકે કરી તેવી પ્રાર્થના અમે કરીએ છીએ કે હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે, અને મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગે ચલાવજે. પ્રભુ, એવું કરવાના માટે તમારી કૃપા પ્રત્યેકના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.